ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 2 સપ્ટેમ્બર 2026ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, બાપ આવ્યા છે તમને એવા શ્રેષ્ઠ કર્મ શીખવાડવા જેનાથી તમે 21 જન્મની બાદશાહીનો વારસો લઈ શકો, અટલ અખંડ રાજ્યના માલિક બની શકો. મીઠા બાળકો, બાપ આવ્યા છે તમને એવા શ્રેષ્ઠ કર્મ શીખવાડવા જેનાથી તમે 21 જન્મની બાદશાહીનો વારસો લઈ શકો, અટલ અખંડ રાજ્યના માલિક બની શકો. પ્રશ્ન છે, ગૃહસ્થીઓ અને સંન્યાસીઓના કયા એક સિદ્ધાંતમાં બહુ જ મોટું અંતર છે? ઉત્તર છે, ગૃહસ્થીઓનો સિદ્ધાંત છે કે ભગવાન જરૂર કોઈને કોઈ રૂપમાં આવશે, અને સંન્યાસીઓનો સિદ્ધાંત છે કે બ્રહ્મને યાદ કરતા કરતા બ્રહ્મમાં લીન થઈ જઈશું. હવે બાપ સમજાવે છે, બ્રહ્મમાં કોઈ લીન નથી થતા, આત્મા અમર છે, તે લીન કેવી રીતે થશે? ભગવાન જો આવશે તો જરૂર શિક્ષક બનીને શિક્ષા આપશે, પ્રેરણાથી તો જ્ઞાન નહીં આપશે ને. ગીત છે, તુમ્હે પાકે હમને જહાં પા લિયા. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. રૂહાની બાળકો જ કહે છે કે બાબા, તો બાળકો જાણે છે આ બેહદના બાપ બેહદનું સુખ આપવા વાળા છે, અર્થાત તે સર્વના બાપ છે. એમને બધા બેહદના બાળકો આત્માઓ યાદ કરે છે, કોઈ ન કોઈ પ્રકારથી યાદ કરે છે, પરંતુ એમને ખબર નથી કે અમારે આ પરમપિતા પરમાત્માથી કોઈ બાદશાહી લેવાની છે. તમે જાણો છો, આપણને જે બાપ સતયુગી વિશ્વની બાદશાહી આપે છે તે અટલ અખંડ અડોલ છે. તે આપણી બાદશાહી 21 જન્મ કાયમ રહે છે, આખા વિશ્વ પર અમારી રાજાઈ રહે છે, જેને કોઈ છીનવી નથી શકતું, લૂંટી નથી શકતું. આપણી રાજાઈ છે અડોલ, કારણ કે ત્યાં એક જ ધર્મ હોય છે, દ્વૈત નથી, તે છે અદ્વૈત રાજ્ય. બાળકો જ્યારે ગીત સાંભળે છે તો પોતાની રાજાઈનો નશો બુદ્ધિમાં આવવો જોઈએ. એવા એવા ગીત ઘરમાં હોવા જોઈએ જેનાથી બાપ અને વારસાની ઝટ યાદ આવે છે. બાપની યાદને મસ્તીના ગીત હોવા જોઈએ. તમારું બધું છે ગુપ્ત, મોટા વ્યક્તિઓના તો બહુ જ ઠાટ હોય છે, તમને કોઈ ઠાટ નથી. તમે જુઓ છો જેમાં બાબા પ્રવેશ કર્યો છે, જેમાં બાબાએ પ્રવેશ કર્યો છે એમનામાં પણ કોઈ ઠાટની વાત નથી. કપડાં વગેરે બધું એ જ છે. તમે બુદ્ધિથી સમજો છો કે બાબાએ અમનામાં પ્રવેશ કર્યો છે, અમને આ રાજ્ય ભાગ્ય આપવા. આ પણ બાળકો જાણે છે કે આખી સૃષ્ટિમાં આ સમયે જે પણ મનુષ્ય માત્ર છે, બધા દેહ અભિમાનમાં આવીને અનરાઇટિયસ અર્થાત ખોટું કામ કરે છે, એટલે બે સમજ કહેવાય છે. બધાની બુદ્ધિને તાળું લાગેલું છે. તમે જેટલા સમજદાર વિશ્વના માલિક હતા, હમણાં માયાએ બિલકુલ બે સમજ બનાવી દીધા છે, જે કોઈ કામના નથી રહ્યા. બાપની પાસે જવાના માટે યજ્ઞ તપ બહુ જ કરે છે, પરંતુ મળતું કાંઈ નથી, આમ જ ધક્કા ખાતા રહે છે. પરમાત્માને કોઈ પણ જાણતું નથી, સર્વવ્યાપી કહી દે છે. આ પણ કેટલું ખોટું થઈ જાય છે. પિતા શબ્દ બુદ્ધિમાં નથી આવતો, કરીને કોઈ કહે પણ છે તે પણ કહેવા માત્ર. જો પરમપિતા સમજે તો બુદ્ધિ એકદમ ચમકી ઉઠે. બાપ સ્વર્ગનો વારસો આપે છે, તે છે હેવનલી ગોડ ફાધર. પછી આપણે કળિયુગી નર્કમાં કેમ પડ્યા છીએ? હમણાં આપણે મુક્તિ, જીવન મુક્તિ કેવી રીતે મેળવી શકીએ છીએ, આ કોઈની બુદ્ધિમાં નથી આવતું. હમણાં તમને સમજ મળી છે, બાબાએ આપણને આ સ્મૃતિ અપાવી છે. જ્યારે નવી દુનિયા નવું ભારત હતું તો આપણું રાજ્ય હતું. એક જ મત, એક જ ભાષા, એક જ મહારાજા મહારાણી હતા. સતયુગમાં મહારાજા મહારાણી, ત્રેતામાં રાજા રાણી કહેવાય છે. પછી દ્વાપરમાં વામ માર્ગ શરૂ થાય છે. પછી દરેકના કર્મો પર આધાર છે. કર્મો અનુસાર એક શરીર છોડી બીજું લે છે. હમણાં બાપ કહે છે, હું તમને એવા કર્મ શીખવાડું છું જે 21 જન્મ બાદશાહી જ મેળવતા રહેશો. ભલે ત્યાં પણ હદના બાપ મળે છે, પરંતુ ત્યાં આ જ્ઞાન નથી રહેતું કે આ રાજાનો વારસો બેહદના બાપે આપેલો છે. પછી દ્વાપરથી રાવણ રાજ્ય શરૂ થાય છે તો વિકારી સંબંધ થઈ જાય છે. પછી જેવા જેવા કર્મ તેવા ફળ મળે છે. દેવતા વામ માર્ગમાં ચાલ્યા જાય છે. પછી સતયુગનો બધું ખલાસ થઈ જાય છે. પછી કર્મો અનુસાર જન્મ લે છે. ભારતમાં પૂજ્ય રાજાઓ હતા તો પૂજારી રાજાઓ પણ હતા. સતયુગમાં રાજા રાણી અને પ્રજા બધા પૂજ્ય હોય છે. પછી જ્યારે દ્વાપરમાં ભક્તિ શરૂ થાય છે તો યથા રાજા રાણી તથા પ્રજા પૂજારી બની જાય છે. મોટા રાજા જે સૂર્યવંશી હતા તે જ પૂજારી બની જાય છે. પછી વૈશ્યવંશી બની જાય છે. હમણાં તમે વાઇસલેસ અર્થાત નિર્વિકારી બનો છો. એની પ્રારબ્ધ પછી 21 જન્મ ચાલે છે. પછી ભક્તિ માર્ગ શરૂ થાય છે. જે જે પૂજ્ય દેવી દેવતા થઈને ગયા છે એમના મંદિર બનાવીને તેમની પૂજા કરે છે. આ ફક્ત ભારતમાં જ થાય છે. આ 84 જન્મોની કહાની અર્થાત કથા જે બાપ સંભળાવે છે આ પણ ભારતવાસીઓના માટે છે. બીજા ધર્મવાળા આવે જ પાછળથી છે. પછી તો વૃદ્ધિ થતાં થતાં અસંખ્ય થઈ જાય છે. વિવિધ ભિન્ન ભિન્ન દેવી દેવતાઓના રીત રિવાજ હતા. તે ભારતના ગુરુઓના નથી. અર્ધા કલ્પ પછી રાવણ રાજ્ય શરૂ થવાથી બધા રીતિ રિવાજ જ બદલાઈ જાય છે. પછી પૂજ્યથી પૂજારી બની જાય છે. પૂજા પણ પહેલાં અવ્યભિચારી એક શિવની કરે છે. એમના મંદિર બનાવે છે. પછી લક્ષ્મીનારાયણના બનાવશે. એકે લક્ષ્મીનારાયણનું મંદિર બનાવ્યું તો બીજા પણ બનાવશે. પછી રામ સીતાના મંદિર બનાવવા લાગી પડશે. પછી કળિયુગમાં જુઓ ગણેશ હનુમાન ચંડિકા દેવી વગેરે વગેરેના અનેક દેવીઓના ચિત્ર બનાવતા રહે છે. ભક્તિ માર્ગના માટે સામગ્રી પણ જોઈએ ને. જેમ બીજ જેટલું નાનું હોય છે ઝાડ કેટલું મોટું હોય છે તેમ ભક્તિનો વિસ્તાર થઈ જાય છે. ઢેરના ઢેર અર્થાત અસંખ્ય શાસ્ત્ર બનાવાય છે. હવે બાપ બાળકોને કહે છે, આ ભક્તિ માર્ગની સામગ્રી બધી ખતમ થવાની છે. હમણાં મુજ બાપને યાદ કરો. ભક્તિનો પ્રભાવ પણ ખૂબ બહુ જ છે ને. કેટલી સુંદર છે. નાચ તમાશો ગાયન કીર્તન વગેરે કેટલો ખર્ચો કરે છે. હમણાં બાપ કહે છે, મુજ બાપને અને વારસાને યાદ કરો. આદિ સનાતન ધર્મને યાદ કરો. અનેક પ્રકારની ભક્તિ તમે જન્મ જન્માંતર કરતા આવ્યા છો. ગૃહસ્થ ધર્મવાળા જ ભક્તિ શરૂ કરે છે. સંન્યાસીઓએ તો ભક્તિ નથી કરવાની. યજ્ઞ તપ દાન પુણ્ય તીર્થ વગેરે આ બધું ગૃહસ્થિઓનું કામ છે, ન કે સંન્યાસીઓનું. તે છે જ નિવૃત્તિ માર્ગવાળા. તેમના માટે કાયદા છે. ઘર બાર છોડી બ્રહ્મને જ ઈશ્વર કહી દે છે. જેમ ભારતવાસી અસલ અર્થાત હકીકતમાં છે આદિ સનાતન દેવી દેવતા ધર્મના, પરંતુ હિન્દુસ્તાનમાં રહે છે તો પોતાનો ધર્મ હિન્દુ સમજી લીધો છે, એમ સંન્યાસી પણ આત્માઓના રહેવાના સ્થાન તત્વને પરમાત્મા સમજી લે છે. બ્રહ્મ અથવા તત્વને જ યાદ કરે છે. હકીકતમાં સંન્યાસી જ્યારે સત્વ પ્રદાન છે તો જંગલમાં જઈને રહે છે શાંતિમાં. એવું નથી કે એમને બ્રહ્મમાં જઈને લીન થવાનું છે. બાપ કહે છે આ એમનું મિથ્યા અર્થાત ખોટું જ્ઞાન છે. લીન કોઈ થઈ ન શકે. આત્મા તો અવિનાશી છે ને, તે કેવી રીતે લીન થઈ શકે છે? ભક્તિ માર્ગમાં કેટલા માથું કૂટતા રહે છે, પછી કહે ભગવાન કોઈ ના કોઈ રૂપમાં ક્યારેક આવીને મળશે. હવે કોણ સાચું? તે કહે બ્રહ્મથી યોગ લગાવીને બ્રહ્મમાં લીન થઈ જઈશું. ગૃહસ્થ વાળા કહે છે ભગવાન કોઈને કોઈ રૂપમાં આવશે, પતિતોને પાવન બનાવશે. એવું નથી કે ઉપરથી પ્રેરણા દ્વારા જ શીખવાડશે. શિક્ષક ઘરે બેઠા પ્રેરણા કરશે શું? પ્રેરણા શબ્દ છે નહીં. પ્રેરણાથી કોઈ કામ નથી થતું. ભલે શંકરની પ્રેરણાથી વિનાશ કહેવાય છે, પરંતુ છે આ ડ્રામાની નોંધ. એમને આ મૂસળ વગેરે બનાવવાના જ છે, પ્રેરણાની વાત જ નથી. મનુષ્ય તો કહી દે છે કે ભગવાનની પ્રેરણાથી બધું થાય છે, અથવા કહે છે કે શંકરની આંખો ખુલવાથી જ પ્રલય થઈ ગયો. આ બધી કથાઓ છે, અર્થ કાંઈ પણ નથી સમજતા. કોઈના પણ મંદિરમાં જશે તો કહેશે અચ્યુતમ કેશવમ, અર્થ કાંઈ નથી સમજતા. કોઈ પણ પોતાના મોટાઓની મહિમા નથી જાણતા. ધર્મ સ્થાપકને ગુરુ કહી દે છે, હકીકતમાં એમને ગુરુ કહેવું ખોટું છે. ક્રાઇસ્ટ કોઈ ગુરુ થોડી છે, તે તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે. ગુરુ એમને કહેવાય જે સદગતિ કરે, તે તો ધર્મ સ્થાપન કરવા આવે છે. એમની પાછળ એમની વંશાવલી આવે છે. સદગતિ તો કોઈની કરતા જ નથી, તો એમને ગુરુ કેવી રીતે કહેવાશે? ગુરુ તો એક જ છે, જેમને સર્વના સદગતિ દાતા કહેવાય છે. ભગવાન બાપ જ આવીને સર્વની સદગતિ કરે છે, મુક્તિ જીવન મુક્તિ આપે છે. એમની યાદ ક્યારેય કોઈથી છૂટી ન શકે. મનુષ્ય હે ભગવાન હે ઈશ્વર કહી એક બાપને યાદ કરે છે, કારણ કે તે છે સર્વના સદગતિ દાતા. બાપ સમજાવે છે આ આખી રચના છે, રચયિતા બાપ હું જ છું. બધાને સુખ આપવા વાળા, વારસો આપવા વાળા એક જ બાપ થયા. ભાઈ ભાઈને વારસો આપી ન શકે, વારસો હંમેશા બાપ પાસેથી મળે છે. હું બધા બેહદના બાળકોને બેહદનો વારસો આપું છું, એટલે જ મને યાદ કરે છે. હે પરમાત્મા ક્ષમા કરો, સમજતા કાંઈ પણ નથી. બાપ કહે છે હું કાંઈ આમના પોકારવાથી નથી આવતો, આ તો ડ્રામામાં બનેલું છે. ડ્રામામાં મારો આવવાનો પાઠ પણ નોંધાયેલો છે. અનેક ધર્મ વિનાશ, એક ધર્મની સ્થાપના અથવા કળિયુગનો વિનાશ, સતયુગની સ્થાપના કરવાની હોય છે. હું પોતાના સમય પર પોતે જ આવું છું. આ ભક્તિ માર્ગનો પણ ડ્રામામાં પાઠ છે. હવે જ્યારે ભક્તિ માર્ગનો પાઠ પૂરો થાય છે ત્યારે આવેલો છું. કલ્પ પહેલા પણ બાબા તમે બ્રહ્માના તનમાં આવ્યા હતા, આ જ્ઞાન હમણાં તમને મળે છે, પછી ક્યારેય નહીં મળશે. આ છે જ્ઞાન, તે છે ભક્તિ. જ્ઞાનની પ્રાલબ્ધ છે ચડતી કળા. કહેવાય છે સેકન્ડમાં જીવન મુક્તિ. જનકને સેકન્ડમાં જીવન મુક્તિ મળી હતી ને, પરંતુ શું એક જનકને જ જીવન મુક્તિ પામી? પરંતુ શું એક જનકે જ જીવન મુક્તિ પામી? જીવન મુક્તિ તો બધા પામે છે ને, આખું વિશ્વ પામે છે. સદગતિ કે જીવન મુક્તિ એક જ શબ્દ છે. જીવન મુક્તિ અર્થાત જીવનને મુક્ત કરે છે. આ રાવણ રાજ્યથી બાબા જાણે છે બાળકોની કેટલી દુર્ગતિ થઈ ગઈ છે, બિલકુલ દુઃખી થઈ ગયા છે. એમની પછી સદગતિ થવાની છે. પહેલા મુક્તિમાં જઈને પછી જીવન મુક્તિમાં આવશે, મુક્તિધામથી પછી સુખધામમાં આવશે. આ ચક્રનું રહસ્ય બાપે સમજાવ્યું છે. બાપ કહે છે, આ સમયે આખી સૃષ્ટિનું જગ જડીભૂત તમો પ્રધાન થઈ ગયું છે, એટલે કોઈ પણ પોતાને આદિ સનાતન દેવી દેવતા ધર્મના સમજતા નથી. આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા કારણ કે દેવતાઓ પવિત્ર હતા. અમે અપવિત્ર પતિત પોતાને દેવતા કેવી રીતે કહેવડાવીએ? એટલે કહેવાય છે, આ વિકારોને છોડતા જાઓ. આ વિકાર વગેરે અર્ધા કલ્પથી રહે છે. હમણાં એક જન્મમાં આને છોડવા એમાં મહેનત લાગે છે. મહેનત વગર થોડી વિશ્વના માલિક બનશો. જેટલું સારી રીતે યાદ કરશો, શ્રીમદ પર ચાલશો, તો તમે રાજાઓના રાજા બનશો. ભણાવવા વાળા શિક્ષક તો આવ્યા છે ભણાવવા. આ પાઠશાળા છે જ મનુષ્યથી દેવતા બનવાની, નરથી નારાયણ બનવાની કથા સંભળાવે છે. આ કથા કેટલી નામી ગ્રામી છે. આને અમર કથા, સત્યનારાયણની કથા, તીજડીની કથા પણ કહે છે. જુઓ ગીત કેટલું સારું છે. બાબા આપણને વિશ્વના માલિક બનાવે છે, જે માલિકપણું કોઈ લૂંટી ન શકે. કોઈ ધરતીકંપ વગેરે નહીં થશે, ત્યાં વિઘ્નની કોઈ વાત જ નથી. એવું અટલ અખંડ પવિત્રતા સુખ શાંતિનું રાજ્ય તમે હમણાં મેળવી રહ્યા છો. કલ્પ પહેલાની જેમ દર 5000 વર્ષ પછી ભારત સ્વર્ગ બને છે. તમે જાણો છો, હમ સો દેવતા, અર્થાત આપણે જ દેવતા હતા, પછી 84 જન્મ લેતા લેતા આવીને આ બનીએ છીએ. ફરી હમ સો દેવતા બનીશું. આને કહેવાય છે સ્વદર્શન ચક્રધારી. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, સ્વયં પોતાને રાજાઈનું તિલક આપવા માટે યાદની મહેનત કરવાની છે. બધા વિકારોને છોડી દેવાના છે. બીજી પોઈન્ટ છે, બ્રહ્મા બાપ સમાન સાધારણ અને ગુપ્ત રહેવાનું છે. બહારનો ઠાઠ વગેરે નથી કરવાનો. પોતાના ભવિષ્ય રાજાઈના નશામાં રહેવાનું છે. વરદાન છે, પોતાની ચંચળ વૃત્તિને પરિવર્તન કરી સત્તો પ્રધાન વાયુમંડળ બનાવવાના જવાબદાર શ્રેષ્ઠ આત્મા ભવ. પોતાની ચંચળ વૃત્તિને પરિવર્તન કરી સત્તો પ્રધાન વાયુમંડળ બનાવવાના જવાબદાર શ્રેષ્ઠ આત્મા ભવ. જે બાળકો પોતાની ચંચળ વૃત્તિઓને પરિવર્તન કરી લે છે, તે જ સત્તો પ્રધાન વાયુમંડળ બનાવી શકે છે. કારણ કે વૃત્તિથી વાયુમંડળ બને છે. વૃત્તિ ચંચળ ત્યારે થાય છે જ્યારે વૃત્તિમાં આટલા મોટા કાર્યની સ્મૃતિ નથી રહેતી. જો કોઈ અતિ ચંચળ બાળક બિઝી હોવા છતાં પણ ચંચળતા નથી છોડતા, તો એને બાંધી લે છે. એવી જ રીતે જો જ્ઞાન યોગમાં બિઝી હોવા સાથે પણ વૃત્તિ ચંચળ હોય, તો એક બાપની સાથે સર્વ સંબંધોના બંધનમાં વૃત્તિને બાંધી દો, તો ચંચળતા સહજ સમાપ્ત થઈ જશે. સ્લોગન છે, અલબેલાપણાની લહેરને સમાપ્ત કરવાનું સાધન છે બેહદનું વૈરાગ્ય. અલબેલાપણાની લહેરને સમાપ્ત કરવાનું સાધન છે બેહદનું વૈરાગ્ય. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, હવે પોતાના દાતા સ્વરૂપને પ્રત્યક્ષ કરો. આજની પોઈન્ટ છે, દાતાપણાના સંસ્કારી મજ કરી મનસા દ્વારા પુણ્યનું ખાતું જમા કરો, વાણી દ્વારા કમજોર આત્માઓને ખુશીમાં, પરેશાનને શાનની સ્મૃતિમાં અને દિલશકસ્ત આત્માઓને ઉમંગ ઉત્સાહમાં લાવો. સંબંધ સંપર્કથી આત્માને પોતાના શ્રેષ્ઠ સંગનો રંગ અનુભવ કરાવો તો પુણ્યનું ખાતું જમા થતું જશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.